वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनन्दनमहं विचिन्तये भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलम् सहजानन्द गुरुं भजे सदा ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय नमो नमः मत पंथ पर डंका दीधा मत पंथ पर डंका दीधा
मत पंथ पर डंका दीधा
देवी जीव धामे वाली लीधा मुमुक्षु जन तारा अनेक
मुमुक्षु जन तारा अनेक
एवा तो स्वामी नारायण एक
एवा तो स्वामी नारायण एक
मत पंथ पर डंका दीधा
मत पंथ पर डंका दीधा
આમ મહારાજના વખાણ કરે છે, મજા આવે છે ને ગાવાની, મજા આવે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી પ્રભુ છે એ આખી દુનિયાને સમજાવવું છે એમ નંદ સંતોને બહુ ઉમંગ હતો. એમણે પોતે વર્ષો સુધી ભગવાનનું પડખું સેવેલું ને, એટલે બરોબર ભગવાનને ઓળખતા. ધારે રહેલા નિષ્ફળાન સ્વામી તો તરી વર, અને બધી મહારાજની વાત સાંભળેલી, બધા ચરિત્ર જોયેલા, પરચા જોયેલા, અનુભવ બધો થયેલો, અને એના મનમાંથી એમ જ થતું હતું કે આ ભગવાનને હે જીવો તમે ઓળખતા કેમ નથી, શું કામ બીજે ભટકો છો, જ્યાં ત્યાં માથા હું કામ ઘહો છો. પૂર્વે જે બધા અવતાર થયા એ સર્વના અવતારી, સર્વનું કારણ એ આજ આ ભગવાન મનુષ્ય દેહે અહીં ધરતી ઉપર તમારી મોર બેઠા છે. સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ. એ સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, એવું એ સંતોને સમજાણું હતું ને, એટલે પડકારા કરીને દુનિયાને કહેતા. આપણને હવે સમજાય તેથી ખરું, હવે હંસ અવતારની વાત આવે છે. સૃષ્ટિના આદિકાળમાં ભગવાન હંસનું રૂપ લે છે અને બ્રહ્માજીને અને નારદજીને જ્ઞાન દે છે. સનકાદિકોને પણ અદ્ભુત જ્ઞાન આપ્યું હતું એમ કહેવાય છે. થયા હરિ હંસ રૂપ એવા બ્રહ્મા નારદ ને જ્ઞાન દેવા પૂછું બ્રહ્મા ને સનકાદી કે હંસે ઉત્તર કર્યો વિવેકે થયા હરિ હંસ રૂપ જેવા
થયા હરિ હંસ રૂપ જેવા
ભગવાન હંસ રૂપ જેવા થયા. આમ તો ભગવાનને કઈ હંસ જેવું રૂપ નથી, પરમાત્મા તો દ્વિભુજ છે, અતિ રૂપાળા છે, પુરુષાકૃતિ છે. મંદ મંદ હાસ્ય જેમાંથી નીકળે છે એવું એમનું મુખારવિંદ છે, એવા ભગવાન રૂપ રૂપનું ધામ છે. પણ એ વખતે આવા રૂપની જરૂર પડી છે એટલે ભગવાને એવું રૂપ જણાવ્યું, એવા દેખાણા, જ્યાં જેવા રૂપની જે બ્રહ્માંડમાં જે વખતે જેવા કાર્યને અનુસારે જરૂર પડે તે બ્રહ્માંડમાં ત્યાં તેવી રીતે ભગવાન પોતાનું સ્વરૂપ જણાવે છે. અને પોતે તો સદા પોતાના ધામમાં બિરાજમાન છે, દ્વિભુજ સદા સાકાર, અને પોતાના અતિ વાલા એવા બ્રહ્મરૂપ મુક્તોથી સેવાયેલા છે એવા ભગવાન છે. અને એ ભગવાનને પામવા માટે એમની ઉપાસના કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ, ચિંતવન ભગવાનનું જ હૃદયમાં થવું જોઈએ. આ મુદ્દો છે, આજ થાય કાલ થાય. બ્રહ્માએ અને શંકાદિકે પૂછ્યું અને હંસ પ્રભુએ ઉત્તરો આપ્યા અને જ્ઞાન આપ્યું છે. એમ કહેવાય છે કે નારદજીને ભક્તિશાસ્ત્રનું જ્ઞાન આપ્યું અને શંકાદિકોને જ્ઞાનશાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે, જ્ઞાનયોગને અને ભક્તિયોગ શીખવાડ્યો. આવું કામ તે દિવસે ભગવાને કર્યું. હવે પછી બ્રહ્મા થકી, નારદ થકી, શંકાદિક થકી આ ધરતીમાં પછી જ્ઞાન પ્રવર્ત્યું. આ તો સૃષ્ટિના પ્રારંભકાળની વાત છે. ભગવાને જગત જેદી સર્જ્યું કોઈને કાંઈ ખબર પડે નહીં, બધાય જીવ પ્રાણી હોય ને એવા જ માણસ હોય તેદી પછી ભગવાનને એમ તો થાય ને હવે જગત મેં ઉત્પન્ન કર્યું પણ પછી જ્ઞાને મારે તો શીખવાડવું પડશે ને. પછી પોતે હંસરૂપ થયા અને આ બે ત્રણ સમજેવા હતા એને સમજાવ્યું કે હવે તમે બીજાને સમજાવજો. આ તાર ભગવાન ક્યાં બધાને યારે ધડી કાલે 500 પરમહંસની સભા ભરીને મહારાજ વાતું કરીને એને સમજાવે અને પછી પરમહંસને ગામડે ગામડે મોકલે, પછી એ લોકોને સમજાવે. એમાં એ ગામમાં એક બે ડાયા હોય ને સમજાવે, એ પછી બીજાના કુટુંબીઓને હગાને નાઇટને સમજાવે. આમ કરતા સત્સંગ હવને થાય અને જીવધામમાં જાય, આ હેતુ છે ભાઈ. હવે નૃસિંહ ભગવાનની વાત આવે, બહુ જાણીતો અવતાર આપણો.
વળી નૃસિંહ તન ધારી નાથે,
વળી નૃસિંહ તન ધારી નાથે,
ભણ્યો હિરણ્ય કશ્યપુને હાથે,
ભણ્યો હિરણ્ય કશ્યપુને હાથે,
કર્યું પ્રહલાદ નું પ્રતિપાળ,
કર્યું પ્રહલાદ
દાસ ત્રાસ નિવાર્યો દયાળ,
દાસ ત્રાસ નિવાર્યો દયાળ,
વળી નૃસિંહ તન ધારી નાથે,
વળી નૃસિંહ તન ધારી નાથે.
આ નરસિંહ અવતારની વાત થઈ. નરસિંહ નામ કેવું? નર એટલે માણસ, સિંહ એટલે તમે ઓળખો છો, એની પાસે ન જવાય. મોટા મોટા નખ હોય ભૂકા કાઢ નાખે એવું ભગવાને શરીર ધારણ કર્યું. તે અડધા ભગવાન નર જેવા અને અડધા સિંહ જેવા, એટલે એમનું નામ ભેગું કરી નરસિંહ પાડ્યું. કહેવાય છે કે કેળથી ઉપરનો ભાગ ભગવાનનો સિંહ જેવો હતો અને નીચે કેળથી પગ બધા મનુષ્ય જેવા. આવું શું કામ રૂપ લેવું પડ્યું? બોલે કહ્યું તું હું માણા છીએ ન મરું, પશુ છીએ ન મરું. ત્યારે ભગવાન કે હું વચલું રૂપ ધરું, નહીં માણા નહીં પશુ. એને બહુ વરદાન માગ્યા હતા, એ બધા હાચા તો રાખવા અને એને મારવો, જો કાગળ ખતમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં અને ટીપી નાખવાનો. હવે એ તો પ્રભુને ફાવે, બહુ માથા ભારે થઈ ગયો હતો. ભગવાને આગળ વરાહ રૂપ લઈને બોલ્યા ને માર્યો ને એના ભાઈને હિરણ્યકશ્યપુને, તો એ બહુ ખીજાણો આ અને બહુ દ્રોહ કરવા માંડ્યો. પછી આ અસુરો જ્યારે ખીજાય ને ત્યારે ભગવાનને તો એ કાંઈ કરી ન શકે, પછી શું કરે ખબર? કોણ કોણ ભગવાનને માને, એના પક્ષના કોણ કોણ, એનું નામ લઈને કોણ ધડધડ કરે, એના ગુણ કોણ ગાયશ, કોણ કોણ ધર્મને વાલા છે, ભગવાનને કોણ કોણ વાલા છે. પછી વિચારવા માંડે, ભગવાનને ભગત વાલા, સાધુ વાલા, ઋષિઓ વાલા, બ્રાહ્મણો વાલા, ગાય વાલી, ધર્મ વાલો, તો કે એને મારો. એટલે આપણે શું છે, વેર વળે, દાઈજ મટે, પછી આવડાને ટીપે બધાને. ભગવાન કોકને જીક્યા એવા હોય ને પછી આપણો વારો પડે. સમજાઈ ગયું તમને? ભગવાને ઓલેને માર્યો હિરણ્યકશિપુને. હવે બધા ભક્તોને એટલા બધા હિરણ્યકશિપુએ પછી હેરાન કર્યા, તારા ભગવાનને એમ થાય ને કે મારે લઈને આ બધા દુઃખી થાય છે. પછી ભગવાને એવું કર્યું ને કે કોઈ ન પૂગે એને એનું પેટ પૂગે. એક એવો જીવ એને ઘેરે જન્મ લેવડાવ્યો ને એ પ્રહલાદ, એ સામો જ્યો આવડો એવો પણ ગાંઠ્યો જ નહીં, કોઈને ન ગાંઠ્યો. હા, એ કે મારે તો સર્વે આધાર મારો રામ છે, મારો ભગવાન છે, નારાયણ છે, હું એને જ ભજવાનો, એને જ માનવાનો તમારે થાય એ કલ્યો. તારે હિરણ્યકશિપુ બધાને શું કે મારી માળા ફેરવો. તાર આ શું કે તમે નાશવંત છો, તમારી માળા ફેરવી અમને ફળ શું થાય? અવિનાશી ભગવાનની ઉપાસના કરીએ તો આપણે અવિનાશી થઈ જઈએ, તમે મરી જવાના, તાર તમારી ઉપાસના એ કલ્યાણ શું થાય અમારું? આને જ વિરોધ કર્યો. બીજા બિચારા બેન ફેરવવા માંડેલા હિરણ્યકશિપુ હિરણ્યકશિપુ હિરણ, આને ખરેખર વિરોધ કર્યો અને મોટો ડખો થયો. અને પછી બધી કથા તમે જાણો છો, ભગવાન થાંભલામાંથી પ્રગટ્યા અને આને મારી નાખ્યો અને પ્રહલાદને રાજ્ય આપ્યું અને અંતે કલ્યાણ કર્યું. આ અવતારે ભગવાને આવું કામ કર્યું શ્રીજી મહારાજે. હવે આવે ઋષભ અવતાર. હા, એ આમ બહુ જાણીતો ઓછો હશે. ઋષભદેવ ભગવાન થઈ ગયા, ભરતજીના બાપા થાય. અને એમના પિતાનું નામ નાભી રાજા અને માતાનું નામ મેરુદેવી. તમે મને નરસિંહ ભગવાનના માતા પિતા તો પૂછ્યા નહીં. નરસિંહ ભગવાનની બાઈ થાંભલો અને બાપાએ થાંભલો, એ તો થાંભલામાં જ નીકળ્યા ને. હા હા, તો પ્રભુ તો ભાઈ ગવે નાચી પ્રગટ થાય, એની ઈચ્છા થાય તો માતા પિતા થકી જન્મ લે છે એમ, માણસ જન્મ લે એમ, અને એને ઈચ્છા થાય સીધા પ્રગટ થાય, થાંભલાની જરૂર નહીં. આ તો ભગવાનની તો અકળ કળા છે, હજી કોઈને સમજાણી નથી, સમજાય એમ નથી. એને ભજો તો સુખી થવાય, આ વાત છે. લ્યો, હવે ઋષભ ભગવાન નાભી અને મેરુદેવી થકી પ્રગટ થયા છે અને એમણે શું કામ કર્યું એનું સ્વામી વર્ણન કરે છે. જ્યારે ઋષભ રૂપે હયા પોતે, પુત્ર બોધિ પરમ હંસ રહ્યા,
પુત્ર બોધિ પરમ હંસ રહ્યા,
પરમ હંસની રીત દેખાડી, અજ્ઞાની લીએ છે આડી, જ્યારે ઋષભ રૂપે પોતે થયા,
જ્યારે ઋષભ રૂપે પોતે થયા.
જ્યારે ભગવાન શ્રી હરિ સર્વાવતારી ઋષભ રૂપે થયા ત્યારે શું કર્યું ભગવાને? તો એમ કહેવાય છે કે પ્રભુ તે દિવસે પછી પરમહંસ થયા હતા અને પરમહંસની રીત દેખાડી. ઋષભદેવ ભગવાનને 100 દીકરા હતા કેમ? હા, એમાં ભરત મોટા હતા અને એમાંથી 9 યોગેશ્વર થયા અને પછી બધા કંઈક 81 પ્રકારના બ્રાહ્મણ થયા. આ બધાએ ઋષભદેવના દીકરા. હવે એ ભગવાન પછી બધું રાજબાજ બધું છોકરાઓને દઈ વેચી અને પોતે ઘર છોડીને જાય છે ત્યારે પોતાના દીકરાઓને ઉપદેશ દે છે બેહાડીને કે છોકરાઓ આ સંસાર દુઃખરૂપ છે, નાશવંત છે, એમાંથી સુખની કે અવિનાશીપણાની આશા કોઈ રાખ્યો, સંસાર સપનો જેવો છે, આપણે એને સાચો માન્યો. હા, એક દી અમારે સાધુ કે સપનામાં તો કે આપણે જાગીએ ત્યારે ખબર પડે ખોટું હતું, પણ આ જાગ્રત ખોટું કેવી રીતે થાય? મેં કીધું મરીએ એટલે ખોટું થાય. એને કહ્યું કે ભાઈ આપણે જ્યારે સપનામાં હોઈએ ત્યારે આપણને ખ્યાલ નથી હોતો હું સપનામાં છું, સાચું જ મનાય છે, પણ જાગીએ ત્યારે ખ્યાલ આવી જાય છે, કીધું ખોટું હતું એમ. અટાણે આપણે આ જાગ્રત અવસ્થામાં છીએ માટે ખ્યાલ નથી આવતો આ ખોટું છે, પણ જ્યારે મરશું ત્યારે ખ્યાલ આવશે આ તો બધું ખોટું હતું. હા, એક બીજી આઈને અનુભવાય એવી વાત છે કે આપણે જાગતા હોઈએ ત્યારે આ સાચું લાગે છે, ઊંઘી જાય ને સપનામાં જાય ત્યારે સપનું સાચું લાગે છે. એટલે આ બેમાંથી સાચું હું? સવાલ આ થાય છે, બેમાંથી સાચું કેમ? આ સાચું કે ઓલું સાચું? અને સવાલ એ થાય છે ઘડીક સપનામાં, ઘડીક જાગ્રતમાં આપણે બે કોઈ ફરીફેરી કરીએ છીએ. હવે આપણે તો બહુ સપના આવ્યા ને બહુ જાગ્રતમાં આવ્યા, બહુ સપના આવ્યા ને બહુ જાગ્રતમાં આવ્યા, હવે કયું સપનું ને કયું જાગ્રત એ ભૂલાઈ ગયું છે. આ જાગીએ છીએ એ સપનું નથી ને કાંઈ, કદાચ ઓલું જાગ્રત હોય, ખબર કેવી રીતે પડે? આ સપનું હોય. માટે સંતોએ નક્કી કરી નાખ્યું કે બે સપના જ છે, આ જરા લાંબુ સપનું છે, ઓલું રાતનું ટૂંકું હોય, એમાંથી આપણે નીકળી જવાનું અને આમાંથી નીકળી જવાનું જ છે. સમજાય તો, ન સમજાય તો જય સ્વામિનારાયણ, તમે તમારા ઢહડા ઢહેડે રાખો. આ તો જાગવાની વાત છે, સાચા જાગવાની વાત. અને જગત જો સપનું મનાય તો સુખ દુઃખની અસર ન રહે, ધીરજ બહુ આવી જાય માણસને. માણસને મનમાં એમ થઈ જાય કે ક્યાં રહેવાનું છે, સુખ આવે તો એમ થાય ક્યાં રહેવાનું છે, અને દુઃખ આવે તો એમ થાય ક્યાં રહેવાનું છે. કારણ કે આ તો સપના જેવું છે, ક્યાં રહેવાનું, સપનું રે તાર આ રે એમને. હાચું કહો પણ માયનું જ કેવી રીતે? હા, સપનું ન રે પણ આ તો રે ને એમ મનાય જાય, એ ભૂલ છે. આપણે એટલે જ સુખ દુઃખમાં લેવાઈ જઈએ છીએ, દુઃખથી કંટાળી જઈએ છીએ અને સુખમાં છકી જઈએ છીએ. કારણ મોટા પુરુષો સંસારને સપનું માને છે અને આપણે સાચું માનીએ છીએ, આટલો જ ફેર. અને એટલે મોટા પુરુષોને કોઈ અસર હોતી નથી, એ એમ જ સમજે છે ગમે એટલી સમૃદ્ધિ, પણ રહેવાની જ ક્યાં, સપનું જ છે ના. અને એને દુઃખ આવી પડે ને તો એ એમ જ સમજે ગમે એટલું દુઃખ ભલે રહ્યું પણ સપનાનું જ છે ને, ક્યાં રહેવાનું છે. નાશવંત દુનિયા છે અર્થ એટલો કહેવાનો છે, સુખ હોય તો એ નથી રહેવાનું, દુઃખ હોય તો એ નથી રહેવાનું, આ શરીરે નથી રહેવાનું, આ બ્રહ્માંડે નથી રહેવાનું, કેમ જે હવ કાળથી ખવાઈ રહ્યું છે. કાંઈ અહીંયા સ્થિર દેખાય છે તમને? કશું જ સ્થિર નથી. બોલી એક દોહરો આવે છે ને બહુ પ્રસિદ્ધ, ઉગ્યાસો આથમે અને ખીલ્યાસો કરમાય, ચણ્યા દેવળ ખળ ભળે અને જાયાસો મર જાય. થાય છે, ઉગઈ આથમી જાય, જોવો ક્યાં સ્થિર રહેશે. અને પછી રાત પડે છે, આપણે એમ કે હવે રાતે જ રહે, પણ હવાર થાય છે ને, અહવાર થાય એટલે આપણે એમ થાય હવે દી જ રહે, હાન નહીં થાય તો હાન થયો જ હોય એનું ટાણું થાય એટલે. અને મંદિર મોટા ચણી એ વાયુના ઘારે ઘાઈને હેઠા પડે છો, પથરા ખવાઈ જાય છે. આ જગત નાશવંત છે એ નિશાનીઓ બધી લ્યો. ધરતીમાંથી કેટલું ઉગે છે, લીલું સમ થઈ જાય, ઉનાળો આવે તો કોરું ધાકોડ થઈ જાય, બધું નાશ થઈ જાય. અને વરસાદ આવે ત્યાં પાણીના આમ નદીઓ ને તળાવો ભર્યા હોય ને પછી જોઈ તો કાંઈ મળે નહીં, હો ફૂટ દાર મૂકો તો ટીપું ભયું ગયું લ્યો. અરે હારા હારા માણા બોલતા ચાલતા હવારે મળ્યા હોય ને ઘડીક થાય તો એની સ્મશાન યાત્રામાં જવું પડે આપણે. કેવી કમાલ છે આ બધી, આવું જગત નાશવંત છે. માટે ઋષભદેવજી એમના દીકરાઓને કહે છે કે તમે ભગવાનની આરાધના કરજો, ભક્તિ કરજો અને વિષયમાં માલ ન માનશો. હે દીકરાઓ, વિષયનું સુખ તો ભૂંદડાય ભોગવેશ, આ શબ્દ ઋષભદેવ ભગવાને ભાગવતમાં એમના દીકરાને ઉપદેશીને કહ્યો છે કે વિષય તો ભૂંદડાય ભોગવેશ, ભૂંદડા નહીં ભૂંદડી હોય. અને છોકરા તો હાથાત હોય, દોડા દોડી કરે ઉભી બજાર એવા. હવે આ તમે વિચારો આમાં શું માલ છે. માટે પરમાત્માની ભક્તિ કરી, ભગવાનને પામવું, મોક્ષ મેળવવો, ધામમાં જવું, આ જ મનુષ્ય દેહ કરવા જેવું છે એમ ઋષભદેવ ભગવાને શીખવાડ્યું. પછી પોતે પરમહંસ થઈ ગયા અને એવી ઉત્તમ સ્થિતિ બતાવી. હવે આ ઉત્તમ સ્થિતિને ઓલા નાસ્તિકો ઓવળી લે છે, સમજ્યા? એ આને તીર્થંકર કહે છે, 24 માઇલ 1. આવું એને ઊંધું પાડ્યું એટલે સ્વામી લખે છે તેને અજ્ઞાની લીએ છે આડી. ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સ્થિતિમાં હતા એટલે નાતા જોતા એવું કાંઈ નહોતું કરતા. એમાંથી આવડાય શીખ્યા કે ના, એ તો જીવડા મરે, એ હવે એ નાતા નથી, નાસ્તિકો બધા. આવું ભગવાને કામ કર્યું જગત હિત ખાતર. અને પછી ભગવાન આગળ જતા યજ્ઞ અવતાર રૂપે પ્રગટ થયા. તો યજ્ઞ અવતારના પિતાનું નામ રુચિ પ્રજાપતિ છે, માતાનું નામ આકૃતિ દેવી છે. આ આકૃતિ છે એ દેવહૂતિના બેન થાય. દેવહૂતિને ઉદરે કપિલ ભગવાન પ્રગટ્યા ને, મનુ મહારાજની દીકરી દેવહૂતિ આકૃતિ અને એક ત્રીજી છે. હવે એ એવું અદ્ભુત છે, એને બધાને ત્યાં ભગવાન જન્મ. દેવતીને ત્યાં કપિલ જન્મ, અને આકૃતિને ત્યાં યજ્ઞ ભગવાન જન્મ, અને અંસોયાને ત્યાં દત્તાત્રેય જન્મ. અંસોયાને ત્રણ દીકરા, દત્તાત્રેય, દુર્વાસા, ચંદ્ર, એના દીકરા, એમાં દત્તાત્રેય. એને બધાને એટલી બધી ભગત જ હતી, બધાને ત્યાં ભગવાનને આવવું પડ્યું. હવે આ રુચિ પ્રજાપતિને જ્યારે આકૃતિ દીધી, દીકરી દીધી, ત્યારે સ્વયંભૂ મનુને એવી ખબર હતી કે મારી મોટી દીકરી દેવહૂતિને ત્યાં ભગવાન જન્મા, તો આને ત્યાં ભગવાન જન્મશે ખરા. એટલે એણે રુચિ પ્રજાપતિ સાથે ઠરાવ કર્યો, શરત કરી કે મારી દીકરીને પહેલું જે બાળક આવે એ તમારે મને દઈ દેવાનું. હું કામ કે ભગવાન હોય એટલે બસ આપણે ભગવાન રખાય ને, એમ એવી શરત કરી. તારે આ કે સારું, એમને શી ખબર કે હું હોય, એમ કે સારું તમે કહો એમ. આને ખબર કે મારી દીકરીને ત્યાં ભગવાન જન્મે છે એટલે શરત કરી. ઓલે આને તે કઈ ખબર ન હોય આની દીકરીને ભગવાન જન્મે છે, ઓલે આ પાડી. પછી દિવસો જતા આકૃતિને ઉદરે એક જોડલું જન્મ્યું, એક દીકરો અને એક દીકરી. હવે આમ બે ભાઈ બહેન થાય, પણ એ ભાઈ બહેન નહોતા, કારણ કે પરમાત્માનો અવતાર લેવાની જે કળા છે, અકળ છે, એ જોડલું ભગવાન અને લક્ષ્મીજી બે જન્મ્યા. અને પ્રભુનું નામ એમના મા બાપાએ છોકરાનું નામ યજ્ઞ પાડ્યું, અને દીકરીનું નામ પાડ્યું દક્ષિણા. પછી ઓલે આવ્યા એને મામા, એવું કહેવાય ને, પક દીકરો લાવો. પછી યજ્ઞને ત્યાં લઈ ગયા અને દક્ષિણા રહી અહીંયા. પછી બે મોટા થયા, પછી બે ના ધામધૂમથી લગ્ન કર્યા. આવી ભગવાનની અકલ લીલા છે, કથા છે. એ સ્વામી આમાં એ અવતારનું વર્ણન કરે છે.
વળી અજ્ઞ અવતાર ધારી,
વળી અજ્ઞ અવતાર ધારી,
હરિ ત્રિલોક પીડા નિવારી,
હરિ ત્રિલોક પીડા નિવારી,
કર્યો સુખ સહુને તે અતિ,
કર્યો સુખ સહુને તે અતિ,
માટે કરવી પ્રભુને વિનતી,
માટે કરવી પ્રભુને વિનતી.
વળી અજ્ઞ અવતાર ધારી,
વળી અજ્ઞ અવતાર ધારી.
આવી રીતે ભગવાન શ્રી હરિ અજ્ઞ અવતાર ધારણ કર્યો. ત્રિલોકની પીડા નિવારી છે ભગવાને. ખાસ યજ્ઞ અવતારે ભગવાને શું કામ કર્યું? આ દુનિયામાં યજ્ઞો પ્રવર્તાવ્યા, યજ્ઞ વિધિ, યજ્ઞ કેમ કરવા, ભગવાનની કેમ યજન કરવું, પૂજા કરવી, પાઠ કરવી, પરમાત્માને કેમ સેવવા, એ યજ્ઞ વિધિ, પૂજા વિધિ બધું આ પ્રભુએ શીખવાડ્યું, જેથી કરીને સમાજ સુખી થવા માંડ્યો. એક એક અવતારે જે જે અદ્ભુત કામો કર્યા છે એ બહુ વિચારવા જેવા, જોવા જેવા છે જગતને અર્થે. તો કહે છે એ ભગવાને બધાને સુખ કર્યું માટે પરમાત્માને સુખી થવા વિનંતી કરવી, ભજવા, ભક્તિ કરવી. હવે બલભદ્ર ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના મોટા ભાઈ, એ પણ અવતાર કહેવાય છે, એમનું વર્ણન આવે છે.
વળી બદ બલભદ્ર રૂપ ધારી, મારો દ્વિવિધ વાનર ભારી,
મારો
દ્વિવિધ વાનર ભારી, બીજા પણ કામ કર્યા જે હ,
બીજા પણ કામ કર્યા જે હ,
હસ્તિનાપુર આદિ તે હ,
હસ્તિનાપુર આદિ તે હ,
વળી બલભદ્ર રૂપ ધારી,
બલભદ્રજી મહારાજ. આમ તો દેવકીજીના ઉદરમાં હતા, પણ ભગવાને એમ કહ્યું કે ભાઈ હવે એને યોગમાં એને આજ્ઞા કરી કે અહીંથી આકર્ષણ કરી અને રોહિણીના ઉદરમાં મૂકી દો. આ બધું ભાગવતમાં છે, આમ આશ્ચર્યકારી છે. ગર્ભને અહીંથી લઈ જઈ અને રોહિણીના ઉદરમાં મૂક્યો. હવે અહીં બધાને એમ થયું કે દેવકીજીને ગર્ભ હતો એનું હું થયું, ગમે એ થયું, કાંઈ કોઈને ખબર પડી નહીં, પણ બાળક ન જન્મ્યું. અને પછી ભગવાન આઠમા ગર્ભ તરીકે દેવકીના ઉદરમાં આવ્યા. એ તો શ્રી કૃષ્ણ, આ બલરામજી પરમાત્માનો અંશ છે એટલે અવતાર કહેવાય છે. એ બલભદ્રજીએ એક દિવિધ નામનો વાનર હતો, બહુ માથા ભારે વાંદરો હતો, પણ હાવ હળેલ હતો હાવ, હા, અને એના ધંધા બહુ ખરાબ હતા, પાપી હતો, અને એટલે ભગવાન બલરામજી એને માર્યો. પછી કેટલાય વા એને રાક્ષસોને માર્યા છે, પ્રલંબાસુર વગેરેને ટીપી નાખ્યા, બહુ નડતા હતા, ધરતીમાં બધાને દુઃખ દેતા હતા, પણ પરમાત્માએ આવો અવતાર લઈ એ બધા ખળને મારી બધાને સુખી કર્યા. આમ ભગવાનને અવતાર લેવાના હેતુઓ છે. બીજા પણ કામ કર્યા, જે હસ્તિનાપુર આદિ કહીએ તે બીજા હસ્તિનાપુર વગેરેમાં ઘણા ઘણા બલરામજીએ કામ કર્યા છે, એમ ભગવાને એ અવતારે આ જગતને સુખી કર્યો છે. હવે આવ્યા કુમારો, એટલે સનકાદિકો, એ અવતાર લે છે.
કુમારાદિક રૂપને ધારી,
સબ ગાઈએ,
આત્મ તત્વની વાત વિસ્તારી,
આત્મ તત્વની વાત વિસ્તારી,
ધર્મ પાળી ભજે જે હજાન,
ધર્મ પાળી ભજે જે હજાન,
તે પર રાજે થાય ભગવાન,
તે પર રાજે થાય ભગવાન,
કુમારાદિક રૂપને ધારી,
કુમારાદિક રૂપને ધારી.
કુમારાદિક એટલે કુમાર, સનત, સુજાત ને સનકાદિક, આ ચાર રૂપે ભગવાન થયા. અને ચારે પાંચમા ધોરણ આવો, હા, બ્રહ્માના દીકરા કહેવાય. અને પોતે આખી જિંદગી એવડી ઉંમરના જ રહ્યા, અને આ સંસારને કઠિન બ્રહ્મચર્ય અને તપનો મહિમા સમજાયો. પોતે બ્રહ્મચર્ય પાળ્યો અને સંસારને બ્રહ્મચર્યનું મહાત્મ્ય સમજાયું, અને આ જગતમાં જ્ઞાન શાસ્ત્રનો વિસ્તાર કર્યો, આત્મતત્વની વાત વિસ્તારી. હં, બધાને સમજાયું કે આત્મા જુદો છે, શરીર જુદું છે, તમે કાંઈક સમજો તમારા સ્વરૂપને, અને ધર્મ પાળીને ભગવાન ભજો, એમ ઉપદેશ દીધો. ધર્મ પાળી ભજે જે હજન્ન, તે પર રાજી થાય ભગવાન, સનકાદિક. અને આપણા સંપ્રદાયનું હૃદય જ ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યા ઇતિ તદ રહ. મહારાજ કે અમે આઠ શાસ્ત્ર પ્રતિપાદન કર્યા, એ આઠે તમે ફેંદવા જાઓ, એમાં મળે ન મળે આઠ શાસ્ત્ર તમને, વાંચો ન વાંચો, અમે ટૂંકું કહી દઈ રહસ્ય. ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યા ઇતિ તદ રહ. ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી, એવું એનું રહસ્ય છે. કેવું સરસ, જગતમાં ભજન બધાય કરે છે, પણ ભજન કરે ત્યાં ભજન કરે ને પછી મન ફાવે એમ કરે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે આ ખોટું, ધર્મ પાળીને ભક્તિ કરો એ સાચું. તારે એવું શીખવાડ્યું, સનકાદિકે પણ એવું જગતને શીખવાડ્યું. આવા અવતારે ભગવાને દુનિયાને સારા સારા રાહ બતાવ્યા છે. હવે જો જગત એ રીતે હાલે તો સુખી થાય, અને ન હાલે તો દુઃખી થાય. મહારાજ કે આ શિક્ષાપત્રી લખ્યાનું કારણ તે એકાગ્ર મને કરીને ચિત્તમાં ધારણ કરજો. કેમ જે આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે તે આ લોક અને પરલોકને વિશે, નિશ્ચય મોટા કષ્ટને, હા હા હા, જજમેન્ટ આપી દીધું, જજમેન્ટ ફેર ન પડે એમાં તમારે, નીચે મોટા કષ્ટને પામશે, આશીર્વાદ જ પામશે જ. માટે શિક્ષાપત્રીને પૂછીને વ્યવહાર કરવો. દાદા ખાતર બહુ રોવા માંડ્યા, જો ને મારા ધામમાં ગયા તારે, ગોપાલ સ્વામી ક્યાં ઓટવ્યા જ આવો બેઠકે, અહીં રો રો કરોમાં પછી બેઠકે મોકલી દે, ત્યાં તો મહારાજ બેઠેલા. અરે રે મહારાજ, તમે વ્યાઈ ગયા, મારું કોણ? મહારાજ કે ભાઈ અમે ક્યાંય ગયા નથી, હાર પહેરાવ્યો. એ હાર પ્રસાદીનો હજી અક્ષર ભુવનમાં વર્તાલ. દાદા ખાજર કે પણ મહારાજ, હવે હું કોને પૂછીને કામ કરીશ? મહારાજ કે શિક્ષાપત્રી છે ને, અમે લખી દીધી છે ને, મદરૂપ મિતિ મદ વાણી માન્યમ પરમાદરા, અમારી આજ્ઞા એ અમારું સ્વરૂપ છે, માટે એને માનજો. શિક્ષાપત્રીને પૂછીને વ્યવહાર કરજો, એમ ભગવાને કીધું. લ્યો કેવી સરસ વાત કરી. અને એ શિક્ષાપત્રી આપણી બધાય પાસે છે પૂજામાં, પોસવું એને, એમાં જે જે કલમો લખી છે એ કલમોને જોઈ જોઈને હાલવું. કોઈ વકીલે લખ્યું હોય એમાંય કેટલું રહસ્ય હોય, વકીલ તો આ લોકનો માણસ, ત્યારે એના પોઈન્ટમાંય કેટલું હોય એવો, તારે આ તો સ્વામિનારાયણ ભગવાને લખેલું. એ કાંઈ જેવું તેવું હોય, નાનું હુંનું હોય, દમ વગીનું હોય, અરે ભારે સમજવા જેવું હોય ને પોઈન્ટવાળું હોય ને વિચારીને એમ વર્તી તો કોઈ દી દુઃખ આવે, કોઈ દી દુઃખ ન આવે. એક જણો છે ને ગળદી બહુ હતી બસમાં, તે બાણેથી ભી થાય બહુ, તે જવાય એવું ન લાગ્યું. એ છે તે બારીએ પાકીટ મૂકી ન્યાથી સીડ્યો બસમાં, બસ સ્ટેન્ડમાં પોલીસ ઉભા છે, એને વાંહીથી બે લાકડી મારી, હું વાંચું અંદર ગયું પણ એ પગ ખેંચતા ખેંચતા બે ઓલો એટી ગયો. પછી માલિકર સીટે બેસી ગયો, જગ્યા મળી ગઈ. પછી બારીએથી ડોકાઈને કે તું લાકડી મને ન મારી, પણ મારા ભગવાનની આજ્ઞા લોપી એટલે હોટા ખાવા પડ્યા. કારણ કે મારા ભગવાને કીધું છે ચોર માર્ગે થી પહેવું નહીં, ચોર માર્ગે નીકળવું નહીં. હું અહીંથી ગીરો પછી હોટા મળે છે, એમાં ખોટું નથી કે જગ્યાએ મળીને હોટા મળ્યા. બારીએ જવાય નહીં, જ્યાંથી જવાનું હોય ત્યાંથી જ જવાય. એવું એવું સરસ ભગવાને કેવું લખ્યું છે કહો. મારા જતા હતા આપણે વડતાલથી, આપણે બામણ ઓલી ઓલી શું છે ઓલી રાણ, હા ને કોઠી છે, એ મહારાજ કેટલા કેળીએ આલજો, પણ બધા તો સમજણા ન હોય. તે કોઈ કામ હું હરું આવેલું ખેતરમાં ચીંડેથી, એ ઓલી કોઈક બાઈ કામ કરતી છે ને એ માંડી દેવા ગાળ્યું. તે મહારાજ કે કોને શિરપાઓ બંધાવે છે, બહુ મહારાજ હસ્યા. મહારાજ કે અમે તમને કહ્યું હતું કે ભાઈ રસ્તે આલજો, હે ચોર માર્ગે કરીને પહેવું નહીં નીકળવું નહીં, આડાવાળા હેલી તો કોક દી ખાઈ હો બોથાલામાં. માર્ગે હાલવું, ધર્મ પાળી ભજે જે જન્ન તે પર રાજે થાય ભગવાન. આવી સરસ વાત કરી. હવે ભગવાને હયગ્રીવ અવતાર ધારણ કર્યો છે એની કથા આવે છે. વળી હયગ્રીવ તનને ધારી, વેદમય વાણીઓ ઉચ્ચારી, મધુકૈટ ભાદિક અસુર, મધુકૈટ ભાદિક અસુર, માર્યા પોતે તે મહાકરૂર,
માર્યા પોતે તે મહાકરૂર.
વળી હય ગ્રીવ તનને ધારી, વળે ભગવાનને એકવાર હયગ્રીવ શરીર ધારણ કરવું પડ્યું હતું. હા એટલે ઘોડા જેવું. શુક્રવાર આ સૃષ્ટિનો જ્યારે ઉત્પત્તિ કાળ હતો એ વખતે બ્રહ્માજી હુતાય છે અને કંઈક એની પાસેથી વેદ લઈને એક અસુર ભાગી ગયો. ભગવાને આપેલું બ્રહ્માને જ્ઞાન કે જગતની ઉત્પત્તિ કરીને પછી આ વેદરૂપી દીપ પ્રગટાવજો. જગત તો જ્ઞાનરૂપી અંધારામાં હોતું છે. બ્રહ્માને તપ તપ કરીને તપ કરાવ્યું અને પછી જગત સૃજવાની ભગવાને શક્તિ આપી, પછી જગત સર્જ્યું. પછી વળી બ્રહ્માને જ્ઞાન આપ્યું કે તમે હવે જગતને આ જ્ઞાનરૂપી દીપ પ્રગટાવી દો એટલે અંધારામાંથી હવે બહાર આવે. ઊંડે અંધાર એથી પરમ તેજ હે તું લઈ જા, એમ ભગવાને જ્ઞાનરૂપી અંજવાળું બ્રહ્માજી દીધેલું વેદ આપેલા એ જ્ઞાન. એક અસુર બ્રહ્માજી કઈ ઊંઘમાં આવી છે ને મો લઈ ગયો. બ્રહ્માજી થી કે નવરા કે આ ખરેખરો દીવો લઈને ભાગી ગયો, હું અંધારામાં આવી ગયો. ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ભગવાન હયગ્રીવ અવતાર લઈને આવ્યા અને ઓલ્યાને મારી મારીને તોડી નાખ્યો, ટીપી નાખ્યો. એની પાસેથી વેદ પાછા લાવ્યા અને બ્રહ્માને આપ્યા ને કે હવે આમ હાશવીન રાખજો, સમજ્યા, આમ રેઠા ન મુકાય, કોક લઈ જાય. પછી મધુ ને કૈટભ ને એવા બધા રાક્ષસો હતા ને એને બધાને ટીપ્યા. એક મોટાને મારવા આવ્યો પછી માહે બીજા માથા ઊંચા કરે એને ટીપતા જવું પડે, ને કે પાછી નડે. એવું ભગવાને હયગ્રીવ અવતારે કામ કર્યું છે. હવે આવ્યો નારદજીનો અવતાર. વળી નારદ નૂતન લહયું, નૈષ્કર્મ સાત્વત તંત્ર કહ્યું, નૈષ્કર્મ સાત્વત તંત્ર કહ્યું,
રાજા સુત જે 60,000
રાજા સુત જે 60,000
દય જ્ઞાન કર્યા ભવ પાર વળી નારદ નૂતન લહયું
નારદજી નું તન લીધું ભગવાને. નારદજીના તનમાં ભગવાને શું કર્યું? સાત્વત તંત્ર કર્યું, જેને આપણે પંચતંત્ર શાસ્ત્ર કહીએ છીએ. હવે એ પ્રથમ ઉદ્બોધ કર્યો. નૈષ્કર્મ એને કહેવાય છે. નૈષ્કર્મ જ્ઞાનરૂપ ભક્તિરૂપ શાસ્ત્ર પંચતંત્ર, અને પંચરાત્ર શાસ્ત્ર પછી કહેવાનું. પાંચ રાત્રિએ કરીને નારદને ભગવાને ઉપદેશ દીધેલો, એ જ્ઞાનને પછી નારદજીએ ગ્રંથ બનાવ્યો. એ પંચતંત્ર શાસ્ત્ર બહુ સારું છે. હવે આ શાસ્ત્ર માટે, આના જન્મ માટે, આ જ્ઞાનને માટે નારદ તન ધારણ કર્યું ભગવાને, અને નારદ રૂપે થઈને ભગવાને આવું કામ કર્યું. અને બીજું, નારદજી આ ધરતી ઉપર માંડ્યા ફરવા, અને જે મળે એને ઉપદેશ દે અને ભગવાનમાં જોડી દે, પણ સંસારમાં માણસ રસ રહે નહીં. હવે એ વખત હતો આ રચનાનો પ્રારંભ, દુનિયાનું જે દી સર્જન થતું તેથી માણસો જ નહીં, ધરતી પડેલી એમ નામ વંદરા આમ વન જેવી માણા નહીં. હવે ભગવાનને એ વખતે ધરતી ઉપર સૃષ્ટિનો વિકાસ કરવો હતો, એટલે સ્વયંભૂ મનુને અને બ્રહ્માએ આજ્ઞા કરેલી. સ્વયંભૂ મનુએ બધા પ્રજાપતિ દક્ષ પ્રજાપતિને કીધું કે તમે તાત્કાલિક પુત્રોત્પત્તિ કરો, ધરતી માથે એકદમ ફેલાવો કરો. આ કુટુંબ નિયોજન તો હમણાં નીકળ્યું, એ પહેલા તો બહુ જાજા દીકરા હોય એ બહુ ભાગ્યશાળી ગણાતો, અષ્ટ પુત્રવાન ભવ એવું બ્રાહ્મણ લગ્નમાં કહેતા. હો હા, દીકરો એ તો દેવ જેવો મનાતો. હા, હવે દીકરા નડવા માંડ્યા, અને દીકરી તો કોઈ ફાવતી જ નહીં માણાને, ગમે એમ હોય તે જન્મ ક્યાંથી લે હોય પછી માણા બધા, એટલે આ ખોટું છે. હવે આ વખતે દક્ષે 10,000 દીકરા ઉત્પન્ન કરી અને આજ્ઞા કરી કે જાઓ સૃષ્ટિ ચલાવો, સૃષ્ટિ ઉત્પન્ન કરો. આ નારાયણ સરોવર નથી, આપણે પશ્ચિમમાં ન્યા આવડાને મૂકેલા દક્ષ પ્રજાપતિએ, એમાં નારદજી ત્યાં આવ્યા. આ 10,000 ને બેહાડીને કહે છે સંસાર દુઃખરૂપ છે, માયા બહુ ભૂંડી છે, માટે આ જગતના વિષયોનો અનુભવ કરશો નહીં, બંધાઈ જાઓ, એવો ઉપદેશ આપ્યો. એવો 10,000 ને સાધુ કે નહીં કે દક્ષ પ્રજાપતિની ખબર પડી કે આને ડખો કર્યો, 10,000 ને સાધુ કે નહીં કે. પછી એને એમ થયું કાંઈ નહીં, છું તારે ભલે સાધુ થઈને ભજન કરતા, એમ ધીરજ રાખી બીજા 1,000 ઉત્પન્ન કર્યા. પછી 1,000 ઉત્પન્ન કરીને વળી મૂક્યા કે જાઓ જગતનું તમે નિર્માણ કરો, સૃષ્ટિ વધારો. નારદજી એને મળી ગયા, એ કે તમારા ભાઈએ જે માર્ગ લીધો છે એ જ હારો છે, ઊંધે રવાડે ચડશો નહીં, મોટા મૂર્ખ્યા હોય થઈ જાવ સાધુ. એ સાધુ થઈ ગયા. અને દક્ષ પ્રજાપતિનો મિજાજ ગયો. પછી નારદજીને કહે છે અમારા કામમાં આડો આવે છે, જાય ને પછી મગજ, એમ એક છોકરાને સાધુ કરે ત્યાં તમે સહન કરો, બસ બીજાને કરી નાખે પછી તો તમારી સેવામાં કોઈ ન રહે, એટલે તમારો મગજ જાય એ બહુ સ્વાભાવિક છે, એમાં ખોટું ન કહેવાય. પછી દક્ષ પ્રજાપતિએ નારદને દીધો શાપ, કે હું શાપ દઉં છું, તમે જો એક મુહૂર્ત ભર એક જગ્યાએ જો ઉભા રહ્યો ને તો મરો. આવો શાપ એને એમ કે હું કે બેહીને સાલું કરી દે કથા વાર્તા, એટલે સાંભળીને રંગાઈ જાય, ઉભા જ ન રહે એક મુહૂર્તથી વધારે, બસ ભાગવું પડે એને નક મરે, એટલે ઓલો પછી બહુ જ્ઞાન ન સાંભળે એટલે છૂટે, રંગાઈ ન જાય, એવું એને સમજીને શાપ દીધો. નારદજી ખુશ થઈ ગયા, એ કે સારું કર્યું, ઓલું હું છે ને બેહી રહેતો ધ્યાન ભજનમાં જ્યાં હોય ને બહુ ઉપદેશનું કામ નથી થતું, હવે ફર્યા જ કરજો, અમથું ઉભું રહેવાય નહીં, જ્યાં હોય એના ગામડા ફર્યા કરજો ને જ્યાં હોય કથા ને વાર્તા ને સત્સંગ કર્યા કરજો ને કેટલાય ને, હવે તો કરી નાખવા જ કે છે, તારે શું કામ બીવું જોઈએ, હાસી વાત ભગવાનની મને સમજાણી છે ને હું બીજાને ન સમજાવું તો મને ધિકાર છે કે. નારદજીનો ઉલટાનો ઉજમ ચડી ગયો. આપણને કોઈક જરાક હેરાન કરે તો ઢીલા પડી જાય, નારદજીને તો આનંદ આવી ગયો, કાંઈ વાંધો નહીં. પણ દક્ષ પ્રજાપતિ બહુ મૂંઝાણા, બ્રહ્માજીને કીધું કે મારે કરવું હું, આ તમારો દીકરો નારદ ડખો કરે મારા દીકરાને સાધુ કન્યા છે. બ્રહ્મા કે હવે એક કામ કરે, હું તો કે નારદજી છે ત્યાગી,
એ છોકરા બધાને સાધુ કહી નાખે, હવે તું દીકરી ઉત્પન્ન કે, એને નહીં બોલાવે. એટલે માથા કોઈ નથી, કઈક મેળ પડી જાય, પછી ઋષિ મુનિઓને કોકને દીકરી દઈ દીજે ને એમાં જ સંસાર ચાલશે. પછી હાઠ દીકરીઓ ઉત્પન્ન કરી, હો એ પછી હત્યા એવી ચંદ્રને પરણાવી, અમુક આને પરણાવી, બધાને, પછી એક શંકરને દીધી દાક્ષાયણી પાર્વતીને, એમ બધાને દીધ્યું. પછી એમ જ પછી સંસાર બધો હાલ્યો. તો ઓહો ને આપણે છી, હા નહી તર આ તો બધું ક્યાંથી હોય, આરંભકાળની વાત છે. આવો ભગવાન નારદજી રૂપે થઈ અને કામ જગતમાં કરી ગયા અદભુત. રાજાના 60,000 દીકરાને જ્ઞાન દેન ઉધાર્યા, મને લાગે સગર ના છે. હવે ભગવાન રામ રૂપે થયા, એ એક ચોપાઈ આપણે ગાશું. વળી રામ રૂપ થય રાજ, મારો રાવણ બાંધી સિંધુ પાજ, રાવણ બાંધી સિંધુ પાજ, એવા અનેક ચરિત્રો કરી,
એવા અનેક ચરિત્રો કરી,
આવ્યા અયોધ્યામાં પોતે હરી,
આવ્યા અયોધ્યામાં પોતે
હરી, વળી રામ રૂપ થઈ રાજ, મારો રાવણ બાંધી સિંધુ પાજ, આ રામ રૂપે થયા ભગવાન. રામ રૂપે રાવણ માર્યો, કૃષ્ણ રૂપે કંસ હાર્યો, નારાયણ નામ લેતા અજામેલ તાર્યો. આવે છે ને, શ્રીજી મહારાજ માગું શરણ તમારું. રામચંદ્ર પ્રભુએ તો મોટા મોટું કામ ઈ કર્યું કે રાવણને માર્યો, એવો માથા ભરે, એવો માથા ભરે, નવગ્રહને ઊંધા નાખીને માથે ઢોલિયાનું પાયો નાખીને હુવે માળો, વાયુ એના વાસીદા કરે, અગ્નિ એની રસોઈ કરી જાય, અને રત્નાકર સમુદ્ર કોઈ નવું રત્ન તૈયાર થાય તરત રાવણને ભેટ દેવા આવે, એનો આવો ફોફાડો માને વાધ્યાની કેમ કરવું પડ્યો. અને ચંદ્રથી તેદી આમ કાયમ પ્રકાશ રાખવો પડતો, અને સૂર્યથી કોઈ દી વધારે તપાતું નહીં, લાફો મારે એક જઈને, જો એને ગરમી થઈ ઉપાડીને એક લાફો મૂકે, આવો માથા ભરે, હવે એને કોણ મારે ભગવાન સિવાય. ત્યારે ભગવાનને આવવું પડ્યું, અને ટીપી જ નાખ્યો. હા છોડે ભગવાન, જેટલે આડે આવ્યા બધાને ટીપીને પાટ પાટી દીધા, અને પછી સીતાજીને પાછા લઈ અયોધ્યામાં આવ્યા અને રાજ કર્યું. છેવટે ડખો થયો લક્ષ્મણને એને, અને ભગવાન પછી સરજુમાં નાવા ગયા, અને બધાને કહ્યું કે જેને વૈકુંઠમાં આવવું હોય હાલો મારી હારે, સદેહે બધાને વૈકુંઠમાં લઈ જાઓ. થાય કોઈ તૈયાર? તો કોકે હજી છોકરા પરણાવવાના છે, કોકે હજી મારે વાડીમાં ન્યાય આવવાની છે, બહુ પાકવાનું છે, એમ ક્યાંથી આવી જાય ધામમાં? કે હજુ આવજો મોડા મોડા, પછી તેડવા આવજો. હા હમણાં નહીં, હમણાં નહીં, એ કોઈ ગયું નહીં. પછી અમુક અમુક ભગત હતા ને જે થાકેલા સંસારથી, એ કે હાલો ને પછી મેળનો હતો, એ ભગવાનની હારે બધા ગયા, અને સરજુ નદીમાં જેટલા ગયા ને ભગવાનની હારે, એ બધા સીધા વૈકુંઠમાં, અને એને અત્યારે રામઘાટ કહેવાય છે, ત્યાં ભગવાન એવી રીતે સ્વધામમાં ગયા. આવું કામ રામ અવતારે ભગવાને કર્યો છે, એમ ભગવાન સ્વામિનારાયણે અનેક અવતારો લઈને આ જગતનું ખૂબ ખૂબ હિત કર્યું છે, કામ કર્યા છે અને કલ્યાણ કર્યા છે, એવા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. માટે આપણે એને રાત દિવસ ગાવા, સંભાળવા, અને સ્વામિનારાયણની આજ્ઞા પાળવી. હો પછી હવે આપણી પહેલી ચોપાઈ એકવાર.
મત પંથ પર ડંકા દીધા, દૈવી જીવ ધામે વાળી લીધા, મુમુક્ષુ જન તારા અનેક, એવા તો સ્વામી નારાયણ એક,
સ્વામી નારાયણ એક,
સાત પંથ પર ડંકા દીધા,
આવી રીતે ભગવાન સ્વામિનારાયણનું મહાત્મય આ અવતાર ચિંતામણીમાં પૂજ્યપાદ નિષ્કવાન સ્વામી લખે છે. એનું મનન કરજો, હૃદયમાં ઉતારજો અને વિશેષ ભગવાનનો મહિમા સમજી હેત કરજો એવી વિનંતી છે. સહજાનંદ સ્વામી મહારાજ.